આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, જ્યારે સરદાર પટેલ, તેમની જીવની અને યોગદાન વિશે વાત આવે ત્યારે ઘણી વખત એ વાત નજરઅંદાજ થઈ જાય છે કે તેઓ ભારતના નાયબ વડાપ્રધાન પણ હતા. ગૃહમંત્રી તરીકે રજવાડાઓ છૂટા વેરવિખેર થયેલા અને અંગ્રેજો જે છિન્ન ભિન્ન ભારત મૂકી ગયા હતા તે ભારતને અખંડ બનાવવાના કાર્ય વિશેની માહિતી આપણને છે. પરંતુ નાયબ વડાપ્રધાન તરીકે આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે પણ તેમનું યોગદાન અનન્ય છે. તો ચલો આ વિષય પર આજે વિગતે માહિતી મેળવીએ વરિષ્ઠ પત્રકાર, રિસર્ચર અને સરદાર પટેલની જીવની વિશેના ગહન અભ્યાસુ પ્રોફેસર ડોક્ટર હરી દેસાઈ પાસેથી.
સરદાર પટેલનું યોગદાન મારી દ્રષ્ટિએ અનેકવિધ ક્ષેત્રોમાં હતું. માત્ર દેશી રજવાડાઓ, 565 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કર્યું એટલા પૂરતું સીમિત નહોતું. સરદાર સાહેબ આ દેશના પહેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, ગૃહમંત્રી હતા, ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતા અને સ્ટેટ્સ મિનિસ્ટ્રી પણ એમની પાસે હતી. જો જ્યારે રજવાડાઓની વાત હતી ત્યારે પણ તેને વિદેશના સંબંધો જેવો જ વ્યવહાર એમની સાથે કરવો પડતો હતો, કારણ કે ભારત અસ્તિત્વમાં આવ્યું, ઇન્ડિયન યુનિયન અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી જે 15 ઓગસ્ટ પછી જે રજવાડાઓ જોડાયા એમની સાથેનો વ્યવહાર પણ વિદેશ વ્યવહાર જેવો જ આપણે કરવો પડે. અને એટલા માટે જ હૈદરાબાદમાં કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી એમને આપણા એજન્ટ જનરલ તરીકે મોકલવામાં આવ્યા હતા. એટલે અને બીજું કે સરદાર સાહેબ બેરિસ્ટર હતા. આપણે તળપદીમાં કહીએ કે સરદાર સાહેબ એ પટેલ ગામડાનો પટેલ હતા એમ નહીં, પણ સરદાર સાહેબ લંડનમાં બેરિસ્ટર થયેલા અને સક્સેસફુલ બેરિસ્ટર હતા. એટલે એ બધું ત્યાગીને જ્યારે ગાંધીજીનું શિષ્યત્વ સ્વીકારે છે, આઝાદીના જંગમાં એ આવે છે, ત્યારે એ દુનિયા આખીની સાથેના સંબંધોનો અભ્યાસ સતત કરતા રહ્યા છે.
કોમનવેલ્થ એટલે કે રાષ્ટ્રમંડળના ભાગ બનવું, પાકિસ્તાન અને ચીન જેવા દેશો સાથેના સંબંધો, આ વિશે પણ સરદારની આગવી વિચારધારા હતી અને અમુક ચોક્કસ ભવિષ્યની ઘટનાઓ તરફ આશંકા વ્યક્ત કરતા તેમણે ઉંગલી નિર્દેશ પણ કર્યો હતો.
આઝાદી આવ્યા પછી જ્યારે એમણે સત્તા સંભાળી ત્યારે એના પહેલા એનું ઘણા બધા આયોજનો, નીતિઓ, નીતિ નિર્ધારણો, એ બધી વાત આપણે ત્યાં થઈ. અનફોર્ચ્યુનેટલી ભારતના ભાગલા થયા અને એની અંદર પાકિસ્તાન છૂટું પડ્યું એમાંથી. એટલે એ સંજોગોની અંદર એમનો આપણે રોલ જે જોઈએ છીએ એ ગૃહમંત્રી તરીકેનો બહુ જ ચર્ચામાં છે. પણ સરદાર સાહેબના પત્રો અને દસ્તાવેજો આપણે એનો અભ્યાસ કરીએ તો સરદાર સાહેબ એ વ્યક્તિ હતા કે જેમણે કોમનવેલ્થમાં જોડાવા માટે આગ્રહ કર્યો હતો. એ વખત આ પહેલી વાત કોમનવેલ્થમાં જોડાવાની વાત, કારણ કે આપણે ઇંગ્લેન્ડથી, યુકેથી, બ્રિટિશ સલ્તનતથી અલગ પડ્યા છતાં પણ કોમનવેલ્થમાં રહેવું એ થોડુંક કોન્ટ્રાડિક્ટરી લાગતું હતું લોકોને. પણ એમનો એ આગ્રહ હતો કે દૂરનું જોઈને એમણે કોમનવેલ્થમાં રહેવાના લાભ એ પણ પ્રતિપાદિત કર્યા હતા. બીજું, સરદાર સાહેબના પત્રો વાંચીએ ત્યારે અને એમનો અભ્યાસ કરીએ ત્યારે સરદાર સાહેબે રાજદૂતોને જે પત્રો લખ્યા છે એની અંદર બહુ સ્પષ્ટ કર્યું છે કે આપણી વિદેશ નીતિની બાબતમાં આપણે તેને લંડન કે વોશિંગ્ટન પૂરતા જ આપણા મિત્રોનો વિચાર ન કરીએ, આપણે અન્ય દેશોમાં પણ આપણા મિત્રો છે, અન્ય મિત્ર દેશો છે, એ દિશામાં પણ આપણે કામ કરવું જોઈએ. ત્રીજી બાબત, પાકિસ્તાન, ઓફકોર્સ પાકિસ્તાન એ આપણામાંથી છૂટું પડ્યું હતું, એક દુશ્મનના ભાવ તરીકે છૂટું પડ્યું હતું, છતાં સરદાર સાહેબની જે દરિયાદીલી હતી એમાં એવું હતું કે પાકિસ્તાન એમ કે પોતાનો વિકાસ સાધે, આપણને હરખ થશે. પણ એ ચરોતરીમાં હંમેશા કહેતા હતા કે જ્યાદા ચીટપીટ કરેગા તો હમ ઉસકો ઠોક ડાલેંગે. એટલે સરદારનું છે ને એ વિદેશ સંબંધોની બાબતમાં અન્ય દેશો સાથે સુમેળભર્યા સંબંધો રાખવાનો આગ્રહ કરો, પણ જો કોઈ વધારે અટકચાળા કરે તો એને તેને જડબે સલાક જવાબ આપવાનો, મોટો જવાબ આપવાનો, એ પણ તેને એમની ભૂમિકા હતી. બીજું, ચીનની બાબતમાં એ બહુ સ્પષ્ટ હતા. મને લાગે છે કે સરદાર સાહેબ લાંબુ જીવ્યા નહીં, પણ એમના મૃત્યુના થોડા દિવસ પહેલા એટલે કે 7 નવેમ્બર 1950 ના રોજ એમણે વડાપ્રધાન પંડિત નહેરુને જે પત્ર લખેલો, એ પત્ર ખૂબ બોલકો છે કે ચીનનો ભરોસો કરી શકાય એમ નથી, તિબેટને ઉડિયા કરી ગયું છે, અને એ જ્યારે શાંતિની વાત કરે ત્યારે એમાં જને વિશ્વાસ કરાય એમ નથી. એ બાબત સરદાર સાહેબે બહુ જ લાંબો પત્ર લખીને એમણે તેને બહુ સ્પષ્ટ કરી હતી, અને બહુ જ વિશ્લેષણાત્મક રીતે એમણે એ બાબતને મૂકી હતી, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પણ મૂકી હતી. અને એનું એમણે જે એ વખતે 1950 માં, સરદાર સાહેબ તો 15 ડિસેમ્બર 1950 ના રોજ એમનું નિધન થયું, પણ 1962 માં જ્યારે ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેને, મને લાગે છે નહેરુને માટે પણ, એ પ્રાઇમ મિનિસ્ટર હતા છતાં એમના માટે એક આઘાતજનક બાબત હતી, અને એને કારણે નહેરુને લકવો પડ્યો અને 1964 માં નહેરુનું મૃત્યુ થયું. એટલે સરદાર સાહેબ એક દીર્ઘદ્રષ્ટા હતા. સરદાર સાહેબ બીજી બધી બાબતોમાં પણ રસ લેતા.
એ જાણવું રહ્યું કે સરદાર જ્યારે પણ કાર્યવાહક વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળતા ત્યારે તે દરમિયાન તેઓએ કરેલ પત્ર વ્યવહારોમાં પણ તેમની આંતરરાષ્ટ્રીય સંબંધો વિશેનો ઊંડો અભ્યાસ અને સૂઝ જાણવા મળે છે.
એ જ્યારે જ્યારે નહેરુ વિદેશ યાત્રાએ હોય, આમ વિદેશ મંત્રાલયનો ભાર બધો જ નહેરુ પોતે સંભાળતા હતા, પરંતુ જ્યારે જ્યારે એ વિદેશમાં હોય ત્યારે તેને સરદાર સાહેબ 4 વખત એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા, અને એ વખતે નહેરુ પણ એમને સતત વિદેશ યાત્રા વિશેના અહેવાલો આપતા રહેતા હતા, એમને બ્રીફ કરતા રહેતા હતા, એમનું માર્ગદર્શન લેતા રહેતા હતા. અને એમ જોઈએ તો સરદાર સાહેબે જ્યારે કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે નહેરુની ગેરહાજરીમાં જ્યારે રાજ્યોના પ્રીમિયર્સ એ વખતે એટલે કે એ વખતે મુખ્યમંત્રીઓને જે પત્રો લખ્યા, એ પત્રોમાં પણ એમણે વિદેશી બાબતોનો ઘણો બધો ગહન ઉલ્લેખ કર્યો છે, અને વિદેશ સંબંધો વિશે ખૂબ જાણતા હતા, સમજતા હતા. એ બાબત મને લાગે છે જે રીતે બંધારણ ઘડવામાં એમની ભૂમિકા પણ બહુ ઓછી ચર્ચાય છે, એ રીતે વિદેશ સંબંધોની બાબતમાં પણ એમની આ ભૂમિકા બહુ જ ઓછી લોકોની નજરે આવે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે સરદાર સાહેબના વિદેશ બાબતો વિશેના કોઈ યોગદાનની વાત ચર્ચાતી નથી, ત્યારે મને દુઃખ થાય છે, કારણ કે સરદાર સાહેબનું વિપુલ પ્રમાણમાં યોગદાન હતું, એ આપણે સમજવું જોઈએ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર. આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.